26મી પુત્રી અરુંધતી કહે છે માધવાનરની વાર્તા. 26મી દિવસે 26મી પુત્રી અરુંધતીએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી કહ્યું, હે રાજન, આ સિંહાસન તો વીર વિક્રમરાયનું છે, તેના ઉપર તેના જેવો રાજવીર બેસી શકશે. આમ કહી તેણે વિક્રમ રાજાની ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી. કાશી નગરીમાં રામદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે શિવનો પરમ ભક્ત હતો, પરંતુ તેને એક પણ સંતાન હતું નહીં. તેથી આ બ્રાહ્મણ ખૂબ જ ઉદાસીન રહેતો. લોકો તેમને વાંજિયા કહેતા. આથી બ્રાહ્મણ કંટારીને જંગલમાં ગયો અને તેણે ત્યાં શંકર ભગવાનનું ખૂબ જ આકરું તપ કર્યું. બ્રાહ્મણના તપથી શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેણે પુત્રનું વરદાન દીધું. થોડા સમયમાં બ્રાહ્મણને ઘરે એક કૃપાળો દીકરો અવતર્યો. બ્રાહ્મણે તેનું નામ માધવાનર પાડ્યું. માધવાનર મોટો થતા ઘણા શાસ્ત્રો ભણ્યો. તેને નાનપણથી સંગીતમાં ખૂબ જ રસ હતો, તેથી તેણે સંગીતનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વાંસરી વગાડવામાં ખૂબ પાવરધો હતો. તેની વાંસરીના સુરે તો ભલભલાના દિલ ડોલવા માંડતા. એક દિવસ માધવાનરની વાંસરીની પ્રશંસા કાશી નરેશના કાને પહોંચી. તેણે માધવાનરને માન સહિત પોતાના દરબારમાં બોલાવ્યો. માધવાનરે રાજ દરબારમાં એવી વાંસરી વગાડી કે બધા લોકો તેના સુરમાં મુગ્ધ બની ગયા. રાજાએ તેને રાજ દરબારના સંગીત તરીકે નિમ્યો. ધીરે ધીરે માધવાનરની વાંસરીના સુરની પ્રશંસા આખા નગરમાં પ્રસરી ગઈ. તે ક્યારેક રસ્તામાં વાંસરી વગાડતો જાય ત્યારે નગરની બધી નારીઓ પોતાનું કામકાજ છોડી તેની પાછળ ગેલી બની જતી. તેથી નગરજનોએ રાજાને માધવાનરની ફરિયાદ કરી કે તે જાહેર માર્ગમાં વાંસરી વગાડવાનું બંધ કરી દે. રાજાએ પ્રજાના ભલા ખાતર માધવાનરને પોતાના રાજમાંથી બીજે જવા હુકમ કર્યો. કલાકારોને કોઈની પરવા હોતી નથી, તે તો માતા પિતાને આશ્વાસન આપી બીજે ગામ જવા ઉપડી ગયો. જંગલની વાટે તે તો વાંસરી વગાડતો વગાડતા જવા લાગ્યો. તેણે રસ્તામાં એક પથ્થરની પુત્રી પડેલી જોઈ. તે પુત્રીને ઉંચકીને વાંસરી વગાડતો વગાડતો એક ગામમાં આવ્યો. આ ગામવાળા માધવાનરને ઓળખતા હતા. તેમણે માધવાનરને મેલા ગેલા કપડામાં આ પથ્થરની પુત્રી સાથે જોયો એટલે બધા તેમની મસ્કરી કરવા લાગ્યા અને બોલ્યા, માધવ, આ નાનકડી વહુને ક્યાંથી લાવ્યો? હવે તું તેની સાથે લગ્ન કરી લે. માધવાનરે પણ મસ્કરીમાં કહ્યું, તમે ગૌર મહારાજને બોલાવી લાવો એટલે હું તેને પરણી જાઉં. લોકોએ તો ગમ્મત ખાતર માધવને એક ઓરડી રહેવા માટે કાઢી આપી અને તેના લગ્ન પેલી પુત્રી સાથે કરાવી દીધા. માધવે તો પેલી પુત્રીને એક ગોખલામાં મૂકી દીધી અને પોતે એક ખૂણામાં બેસી તેની સામે વાંસરી વગાડવા લાગ્યો. થોડી વારમાં માધવને લાગ્યું કે પુત્રી હસે છે, એની ડોક હાલે છે, એ ઘણી ખુશ થાય છે. માધવ હસતા મનમાં બોલ્યો, વાહ વાહ, મારી વહુ પણ સંગીતની શોખીન લાગે છે, તે પણ મારી વાંસરી સાંભળીને ડોલે છે. આમ કરતા કરતા સાંજ પડી ગઈ. માધવ તે પુત્રીને પોતાની પાસે લઈ સૂઈ ગયો. મધરાત થતાં તેના પડખામાં કંઈક સરવરાટ થયો. તે ઝબકીને જાગી ગયો. જોયું તો તેની પડખે 16 વર્ષની સુંદર કન્યા સૂતી હતી. તે તો પુત્રીની જગ્યાએ કન્યાને જોઈને ખૂબ નવાઈ પામ્યો. તે કાંઈ બોલે તે પહેલાં પેલી સુંદર કન્યા બોલી, હું ઇન્દ્રલોકની અપ્સરા છું. ઇન્દ્ર રાજાના શાપને કારણે દિવસે પથ્થરની પુત્રી બની જાઉં છું અને રાત્રે અપ્સરા બની જાઉં છું. મારે રોજ રાત્રે ઇન્દ્રલોકમાં નૃત્ય કરવા જવું પડે છે. હું જાઉં છું. આમ કહી તે સુંદરી આકાશ માર્ગે ઉડી ગઈ. સવાર થતાં પાછી તે સુંદરી કુંવરના પડખે આવી સૂઈ ગઈ અને તે પુત્રી બની ગઈ. એક દિવસ માધવને પણ ઇન્દ્રલોકમાં નૃત્ય જોવા જવાની ઈચ્છા થઈ. તેણે આ ઈચ્છા પોતાની પત્નીને જણાવી. સુંદરીએ પતિની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની વિદ્યાથી માધવને ભમરો બનાવી દીધો અને પોતાના અંબોડામાં છુપાવી દીધો. પછી તે સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડીને ઇન્દ્રસભામાં પહોંચી ગઈ. ઇન્દ્રસભામાં ઇન્દ્રરાજાનો દરબાર ભરાયો હતો. બધા દેવો પોતપોતાના આસને બિરાજ્યા હતા. એક તરફ એક એકથી ચડિયાતી અપ્સરાઓ બેઠી હતી અને વારા પ્રમાણે ઉઠી નૃત્ય કરતી હતી. એવામાં આ અપ્સરાનો નૃત્ય કરવાનો વારો આવ્યો. ધમધમ ધુંગરી ધમધમાવતી તે ઉઠીને નૃત્ય કરવા લાગી. પણ નૃત્ય કરતાં કરતાં વારંવાર અંબોડાને સરખો કરતી. તેને ખૂબ ચિંતા થતી કે કદાચ ભમરો બહાર નીકળી આવે તો મુસીબતમાં મુકાઈ જાય. અંબોડાને વારંવાર સરખો કરવાથી તેના નૃત્યમાં ખૂબ જ ભૂલો પડવા લાગી. ઇન્દ્ર રાજાને તેના આ વર્તન ઉપર શંકા આવી. તેમણે એક અપ્સરાને બોલાવીને તેનો અંબોડો ખોલાવ્યો તો તેમાંથી એક ભમરો નીકળ્યો. ઇન્દ્ર રાજા તેના પર ગુસ્સે થઈ ગયા અને તેને કહ્યું તે મારી સભાના રંગમાં ભંગ પાડ્યો. તે મૃત્યુલોકના માનવીને જંતુ સ્વરૂપમાં અહીં લાવી મોટો અપરાધ કર્યો છે. માટે હું તને શાપ આપું છું કે તું પૃથ્વી ઉપર ગુણકા થઈ પડ અને માધવના વિયોગમાં ઝૂરી ઝૂરીને મર. પુત્રીએ પોતાના આવા વર્તન બદલ ઇન્દ્ર રાજાની માફી માંગી અને શાપમાં રાહત આપવા વિનંતી કરવા લાગી. ત્યારે ઇન્દ્રે દયા લાવીને કહ્યું, લાંબા વિયોગ પછી તમારા બંનેનો મેરાપ થાય ત્યારે તમે લગ્ન કરી લેજો. પછી તમે ગમે ત્યારે સ્વર્ગલોકમાં આવી શકશો. ઇન્દ્રના શાપથી અપ્સરા ગુણકાના સ્વરૂપમાં પૃથ્વી પર કોઈ જગ્યાએ ઉતરી. જ્યારે માધવ પૃથ્વી પર પોતાને ગામ આવ્યો, માધવને પુત્રી વગર સહેજ પણ ગમતું નહોતું. તેથી તે આખો દિવસ વાંસરી વગાડી વગાડીને પોતાનું હૈયું હલકું કરતો અને એ હૈયાનું દુઃખ એવું હતું કે વાંસરી સાંભળનાર ભલભલા લોકોના હૈયા પણ હાલી ઉઠતા. તે પોતાનું મન બહેલાવવા ગામમાં ફરીને વાંસરી વગાડવા લાગ્યો. વાંસરીના આ સુરોથી નગરની સ્ત્રીઓ તો ઘેલી બની ગઈ. તેઓ પોતાનું કામકાજ છોડી જ્યાં માધવ વાંસરી વગાડતો હોય ત્યાં બેસી જતી અને માધવની વાંસરી સાંભળ્યા કરતી. એક દિવસ એવું બન્યું કે નગરશેઠની સ્ત્રી પણ વાંસરીના સુરોથી મુગ્ધ થઈને માધવ પાસે દોડી ગઈ અને ઝાડ નીચે બેઠેલા માધવની બાજુમાં જઈને બેસી ગઈ. નગરશેઠને આ વાતની ખબર પડી તો તેમણે તરત જ દાસીઓને હુકમ કર્યો કે તમારી શેઠાણી પેલા વાંસરીવાળા પાસે ગઈ છે, તેને હવેલીએ લઈ આવો. દાસીઓ દોડીને વાંસરીવાળા પાસે આવી અને તે પણ શેઠાણીની બાજુમાં બેસી ગઈ. છેવટે શેઠ જાતે જઈને શેઠાણીને મહા મુસીબતે હવેલીમાં લઈ આવ્યા. શેઠ માધવ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા. નગર શેઠ તેમજ બીજા પુરુષો પણ માધવ પર ગુસ્સે થઈને રાજા પાસે ગયા અને કહ્યું, મહારાજ, માધવની વાંસરીથી પોતાની પત્ની ઘેલી બની જાય છે અને તેઓ ઘરના બધા કામકાજ મૂકી માધવની વાંસરી સાંભળવા બેસી જાય છે. તમે આનો કાંઈ ઉપાય કરો. રાજાને થયું કે આવો તે કેવો છે માધવ, જોવ તો ખરો. રાજાએ બધાની વાતની ખાતરી કરવા માધવને રાજમહેલે બોલાવ્યો અને તેને વાંસરી વગાડવાનો આદેશ આપ્યો. માધવે વાંસરી વગાડવી શરૂ કરી. વિરહ વેદના ભરેલી સુરાવલી હવામાં ગુંજવા લાગી. વાંસરીના સુરો રાણી વાસમાં ગયા કે તરત જ રાણી પોતાના ખંડમાંથી દોડી આવ્યા અને વાંસરીવાળા પાસે બેસી ગયા. આ જોઈ રાજા ગુસ્સે થઈ ગયા. તેમને લોકોની ફરિયાદ સાચી લાગી. તેમણે પ્રધાનને બોલાવ્યો અને માધવને સોંપી કહ્યું, આ વાંસરીવાળો ઉત્તમ કલાકાર છે, પરંતુ તેની વાંસરીના સુરોથી બલબલી સ્ત્રીઓ પોતાના સાન ભાન ગુમાવી બેસે છે, માટે તેને આવતીકાલે ફાંસીએ લટકાવી દો. પ્રધાને કહ્યું, મહારાજ, માધવ બ્રાહ્મણ છે, તેને સૂર્યે ચડાવીશું તો આપણને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તેથી રાજાએ માધવને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો. તે પોતાના માતા પિતાને આશ્વાસન આપી જંગલના માર્ગે નીકળી પડ્યો. પુત્રના વિયોગથી માતા પિતાને બહુ દુઃખ થયું, તેમજ નગરની સ્ત્રીઓ પણ દુઃખી થઈ ગઈ. માધવ જંગલના માર્ગે નીકળી પડ્યો. તે ફરતો ફરતો ઉદયસેન નામના રાજાના નગરમાં ગયો. ગામની ભાગોરે એક કૂવો હતો. માધવને ખૂબ જ તરસ લાગી હતી, તેથી તે કૂવા પાસે ગયો. કૂવા પર રાણીની ખાસ દાસી પાણી ભરી રહી હતી. માધવે તેની પાસે પાણી પીવા માંગ્યું. દાસી તો રૂપારા માધવને જોઈ મુગ્ધ બની ગઈ. તેણે આખા નગરમાં આવો સોહામણો જવાન એક પણ દીઠો ન હતો. તે તો માધવને પાણી પાઈ જલ્દીથી મહેલે ગઈ અને પોતાની રાણી આગળ માધવની સુંદરતાના વખાણ કરવા લાગી. આ સાંભળી માધવને જોવા રાણીનું મન પણ લલચાયું. તેણે દાસીને કહ્યું, ગમે તેમ કરીને એને અહીં તેડી લાવ. દાસી તો તકની રાહ જોઈને જ બેઠી હતી. તે તો તરત જ માધવને તેડવા ગઈ. ત્યાં રસ્તામાં વડના એક ઝાડ નીચે બેસીને માધવ વાંસરી વગાડતો હતો. દાસી માધવની વાંસરી સાંભળી ભાન ભૂલી ગઈ અને તે બધું જ ભૂલી જઈ તેની પાસે બેસી ગઈ. પહેલી દાસીને ગયે ઘણી વાર થઈ એટલે રાણીએ બીજી દાસીને મોકલી. બીજી દાસીની પણ એવી જ દશા થઈ. રાણીએ ધીરે ધીરે પોતાની સાતે દાસીઓને તપાસ કરવા મોકલી, પરંતુ એકેય દાસી પાછી ફરી નહીં. છેવટે રાણી પોતે જ માધવને જોવા ગઈ. માધવની વાંસરી સાંભળી રાણી પણ પોતાની શાન ભાન ભૂલી સાતે દાસીઓની જોડે માધવ પાસે બેસી ગઈ. આ સિવાય નગરની ઘણી સ્ત્રીઓ પણ પોતાનું કામકાજ છોડી માધવની વાંસરી સાંભળવા બેસી ગઈ. રાજા મહેલે આવતા રાણી તેમજ એક પણ દાસરી નજરે પડી નહીં. તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બધા એક વડના ઝાડની નીચે વાંસરી સાંભળી રહ્યા છે. રાજા તરત નગર બહાર આવેલા વડના ઝાડ પાસે ગયા તો ત્યાં રાણી દાસીઓ તેમજ નગરની અન્ય સ્ત્રીઓ એક રૂપારા જવાનની આજુબાજુ બેઠેલી હતી અને તે જવાન વાંસરી વગાડી રહ્યો હતો. રાજાને જોઈ બધી સ્ત્રીઓ ઊભી થઈ ગઈ. રાજાએ માધવને ઠપકો આપી નગર બહાર કાઢી મૂક્યો. આ રીતે માધવ ગામો ગામ ભટક્યો, પણ બધી જગ્યાએ તેની આવી જ દશા થઈ. અંતે તે ફરતો ફરતો રૂપવતી નગરીમાં આવી પહોંચ્યો. આજે નગર ખૂબ શણગારેલું હતું. નગરમાં મોટો ઉત્સવ હતો. માધવ નગરમાં ફરતો ફરતો રાજદરબારના ખંડ પાસે આવી પહોંચ્યો. અંદર નાચગાન થઈ રહ્યું હતું. માધવ પણ સંગીતનો શોખીન હતો, તેથી તેને નાચગાન સાંભળવા રાજદરબારમાં જવાનું મન થયું. પણ દરબારે તેને અંદર જતા રોક્યો અને કહ્યું કે દરબારમાં કામકુંડલા નામની ગુણકા નૃત્ય કરી રહી છે, અંદર જવાની મનાઈ છે. માધવ નિરાશ થઈ ગયો. તે બહાર ઊભો રહીને જ સાંભળવા લાગ્યો. અંદર કામકુંડલા ઉદંગ પર તાલ દેતી દેતી નાચી રહી હતી અને રાજા વચ્ચે વચ્ચે વાહ વાહ પોકારતો હતો. માધવે તે સાંભળી મોઢું મચકોડીને બોલ્યો, તમારા રાજાને સંગીતનું જ્ઞાન લાગતું નથી, નહીંતર તે ખોટા તાલ ઠેકા પર વાહવા ન પોકારે. પેરી ગીરને થયું કે આ માણસને સંગીતનું સારું જ્ઞાન લાગે છે, નહીતર તે કામકુંડલા જેવી સંગીતની ઉસ્તાદની ભૂલ કાઢે ખરો. તેણે કહ્યું, ભાઈ તમને ભૂલ શેમાં લાગે છે? માધવે કહ્યું, જે મૃદંગ વગાડે છે તે મૃદંગને થાપ દે છે તેમાં ભૂલ છે. મારા ધારવા પ્રમાણે તેના ડાબા હાથનો અંગૂઠો નહીં હોય એટલે જ તે બરાબર થાપ દઈ શકતી નથી. પેરેગીનને થયું કે આ વાતની ખબર રાજાને કરવી જોઈએ. તે તરત જ અંદર ગયો અને રાજાને નમન કરી આ વાત કરી. રાજાએ તરત મૃદંગ વગાડનાર કામકુંડલાને બોલાવીને પૂછ્યું, તારા ડાબા હાથે અંગૂઠો નથી? આ સાંભળી કામકુંડલા તો ડગાઈ ગઈ. તેને થયું કે મારી આ ખોટની વાત રાજાને ક્યાંથી ખબર? તેણે રાજાને કહ્યું, મહારાજ તમારી વાત સાચી છે, પણ તમને આ વાતની ખબર ક્યાંથી પડી? રાજા બોલ્યો, બહાર ઉભેલા કોઈ પરદેશી સંગીતકારે આ ખોટ બતાવી છે. ચતુર કામકુંડલાએ તરત સંગીતકારને દરબારમાં બોલાવવા વિનંતી કરી. રાજાએ પેરેગીર મારફત માધવને રાજ્યસભામાં બોલાવ્યો. માધવનો સુહામણો ચહેરો જોઈને જ કામકુંડલા તો તેના પર મુગ્ધ થઈ ગઈ. રાજાને પણ તેના વ્યક્તિત્વ ઉપર માન ઉપજ્યું. કામકુંડલા અને માધવ બંને એકબીજાને નિહારવા લાગ્યા. રાજાએ માધવને એક આસન પર બેસવા કહ્યું, આપ સંગીત શાસ્ત્રના નિષ્ણાંત લાગો છો, તમારી કરાનો અમને પણ લાભ આપો. માધવે ધીરે રહી પોતાની વાંસરી કાઢી વગાડવા માંડી. તેણે વાંસરીના એવા સૂર રેલાવ્યા કે તેના સૂરથી આખી સભા ડોલવા માંડી. આખી સભામાં વાહ વાહ અવાજો આવવા લાગ્યા અને કામકુંડલા તો વાંસરીના સૂરમાં એવી પાગલ બની ગઈ કે તે તો સીધી માધવવન ચરણોમાં ઢળી પડી. વાંસરી બંધ પડી, રંગમાં ભંગ પડ્યો. વાંસરી બંધ થતાં રાજાના ગુસ્સાનો પાર રહ્યો નહીં. તેમણે કામકુંડલાને કહ્યું, તું રાજગુણકા છે તેનું ભાન રાખ. કામકુંડલા બોલી, રાજા હું ગુણકા નથી, હું તો માધવની પત્ની છું અને ઇન્દ્રના શાપથી પૃથ્વી પર ગુણકા થઈને આવી છું. માધવને પણ વીતેલી બધી વાતો યાદ આવી ગઈ. તેણે કામકુંડલાને ઊભી કરી અને પોતાની સાથે ચાલવા કહ્યું. આથી રાજા બંને ઉપર ગુસ્સે ભરાયો. તેને આમાં કંઈ ચાલબાજી લાગી. તેમણે તરત ગુણકાને બંદીવાન બનાવી કેદખાનામાં પુરાવી દીધી અને માધવને સૈનિકો મારફત જંગલમાં મોકલી દીધો. માધવ ફરતો ફરતો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. તેણે નગર બહાર આવેલા હરિસિદ્ધ માતાના મંદિરમાં મુકામ કર્યો. તેને રાત દિવસ કામકુંડલાની યાદ ખૂબ જ સતાવતી હતી. તે હંમેશ તેના નામનું જ રટણ કરતો આખો દિવસ ગામમાં ફર્યા કરે અને જે કંઈ મળે તે ખાઈને પેટ ભરી મંદિરમાં સૂઈ જતો. એક દિવસ વિક્રમ રાજા હરિસિદ્ધ માતાના મંદિરે આવ્યા. તેમણે માધવને મંદિરના એક ખૂણામાં ખરાબ હાલતે સૂતેલો જોયો. રાજાને થયું કે આ માણસ કોઈ દુખિયારો લાગે છે, એટલે તેઓ માધવ પાસે ગયા અને બોલ્યા, ભાઈ તારું કોઈ ઘર નથી, તું આમ મંદિરમાં કેમ સૂતો છે? તારે કંઈક દુઃખ હોય તો મને જણાવ, હું જરૂર તારું દુઃખ દૂર કરીશ, હું વિક્રમ રાજા છું. માધવ વિક્રમ રાજાનું નામ સાંભળતા જ ઊભો થયો અને બે હાથ જોડી પોતાની બધી હકીકત કહી સંભળાવી. ત્યારે રાજા બોલ્યા, હે જવાન, તમે બ્રાહ્મણ અને એ ગુણકા, તમારાથી એની સાથે લગ્ન કરાય ખરું? માધવ બોલ્યો, મહારાજ ભલે એ ગુણકા હોય, પરંતુ મારા મનથી તો એ દેવી છે. મેં તો એ પથ્થરની પુત્રી હતી, ત્યારથી તેની સાથે પ્રેમ છે. આમ કહી માધવે ઇન્દ્ર રાજાના શાપની વાત જણાવી. વિક્રમ રાજાએ
એને આશ્વાસન આપી કામકુંડલા મેળવી આપવાનું વચન આપ્યું અને તેને પોતાને મહેલે લઈ ગયા. બીજે દિવસે રાજાએ પ્રધાનને બોલાવી હુકમ કર્યો, હમણાં જ રૂપવતી નગરીમાં જઈને તું કામકુંડલને લઈ આવ. પ્રધાન તરત માર્ચે ઘોડે રૂપવતી નગરીમાં ગયો અને ત્યાંના રાજાને કામકુંડલા સોંપવાનું કહ્યું. ત્યાંના રાજાએ કહ્યું, કામકુંડલા તો અમારી રાજનર્તકી છે, એને અમે કદાપી સોંપીશું નહીં. પ્રધાને રાજાને યુદ્ધ કરવાની ધમકી આપી એટલે તરત રાજાએ કામકુંડલાને સોંપી દીધી. પ્રધાન કામકુંડલાને લઈને ઉજ્જૈની આવ્યો અને તેને રાજાને સુપ્રત કરી. માધવ તો કામકુંડલાને જોઈ હર્ષ ગેલો થઈ ગયો. રાજાએ ફરી કામકુંડલાના લગ્ન માધવ જોડે કરી દીધા. માધવ રાજાનો આભાર માની કામકુંડલાને લઈ પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને વિક્રમ રાજાના વખાણ કરવા લાગ્યો. અરુંધતીએ આ વાર્તા પૂરી કરી કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકે. આમ કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.